நமோ சித்தானம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோலிதவசாஹூலம். மங்களாச்சரண் ஆத்மானுசாசன கிரந்த் ஸ்ரீ வினயசாசன குரு நமோ நானாவித சுகார் ஆத்மஹித உபதேசதே கரே மங்களாச்சார். ஸ்ரீ வினயசாசன மே ஆத்மானுசாசன ஸ்ருத ஜாதி துக்க ஹாரி சுகாரி ஜாதி சாசனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி பத்ர குண தாரி பவ்ய பரத உபாசனா. ऐसे सारे शास्त्र को प्रकाश अर्थ जीवनी को बने उपकार नाश के मिथ्या ब्रह्म वासना ताते देश भाषा कर अर्थ को प्रकाश करो जाके मंद बुद्धि हो के उद अर्थ भाषना जाके मंद बुद्धि हो के उद अर्थ भाषना. पहली त्रण गाथा जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को हृदय ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. हे आत्मन तू दुख से डरता अब सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अब सुखकारी रचना करता. मधुर विपाकी उपदेशामृत यदि कटु विपासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू वैश्वीत न हो. आत्मानुशासन ग्रंथ विराजमान है गुणभद्र आचार्य देव द्वारा रचित अपने બોવજ સરસ ગ્રંથ ઉપર સ્વાધ્યાય કરી રહ્યા છે. જ્ઞાન અને વૈરાગ્યનો અદભુત સુમેલ આ ગ્રંથમાં આચાર્ય દેવે કર્યો છે. આપણી લાસ્ટ આ ગ્રંથમાં ચર્ચા ચાલી હતી 45 અને 46 નંબરની ગાથાઓ. આજે આપણે 47, 48, 49 કોશિશ કરશું આપણે ત્રણ ગાથા ઉપર સ્વાધ્યાય કરીએ. એક્ચુઅલી 47 ગાથા ઉપર સ્વાધ્યાય આપણે પ્રારંભ કરી દીધો હતો. આપણે એનું રીડિંગ કરીને પછી 48 અને 49 બહુ સરસ ગાથા છે. આ બે ગાથા આજની જે છે અત્યંત પ્રેરણાદાયક અને વૈરાગ્યની પુષ્ટિ કરવાવાળી આ બે ગાથા છે. વિષય બહુ સરળ આવી રહ્યો છે. જો 47 ગાથાનો વિષય જો 47 ગાથા હિન્દી ગ્રંથ છે 43 નંબરનું પાનું છે. ધનોપાર્જન છોડકર ધર્મ સાધનથી પ્રેરણા. આપણે ગયા વખતે આ જે હેડિંગ છે એના ઉપર ચર્ચા કરી હતી. અવિનાશી સુખ આદી તો કષ્ટ સાધ્ય છે. આમાં આપણે જોયું હતું કે આવું જે માને છે કે અવિનાશી સુખ એટલે કે જે સાચું સુખ છે એને પ્રાપ્ત કરવું એ જીવને કષ્ટદાયક લાગે છે. તો આ કયા તત્વની ભૂલ આપણે જોઈ હતી? સંવર તત્વની અને નિદ્રા તત્વની ભૂલ જોઈ હતી કે જે જીવને સુખદાયી તત્વ છે એને પ્રગટ કરવામાં કષ્ટ લાગે છે. ખ્યાલ આવે છે? કારણ કે એના પિક્ચરમાં શું છે, એના જ્ઞાનમાં કે ભાઈ આ અવિનાશી સુખ પ્રગટ કરવા માટે દીક્ષા લેવી પડશે, બહારમાં જંગલમાં રહેવું પડશે, ઉત્સવ અને પરિષદ સહન કરવા પડશે, તો એ બધું શું લાગે છે? કષ્ટદાયક લાગે છે. ખ્યાલ આવે છે? એટલે માટે જીવ શું માને છે કે જે અવિનાશી સુખ આદિ તો કષ્ટ સાધ્ય હે એમ માને છે. અને ધન ઉપાર્જન સુખ સાધ્ય, ધનનું ઉપાર્જન કરવું, ધંધો વ્યાપાર કરવો, ખ્યાલ આવે છે? ગ્રસ્ત જીવનમાં ભોગ આદિની વચ્ચે રહેવું, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં, ખ્યાલ આવે છે? એને શું લાગે છે? એને સુખ લાગે છે. કે અનાદિકાળથી આવી માન્યતા એની અંદરમાં ચાલી રહી છે. આ મિથ્યા માન્યતાના કારણે જીવની આ પ્રકારની વૃત્તિ થઈ રહી છે. હવે ઉલટું છે ને, હવે આમાં શું ઉલટું છે કે જે દુઃખદાયી તત્વ છે એને ખબર નથી કે આ જે ભોગ આદિનો જે ભાવ છે, વિષય ભોગ આદિનો, ખ્યાલાથી ગ્રસ્ત જીવનમાં રહીને જે પર પદાર્થ એના છે જ નહીં, એમાં જે એનું એકત્વ એનું મમત્વ, એનું કર્તૃત્વ, એનું ભોગતૃત્વ, એમાં સુખ માનવું, આ બધી માન્યતા એને ક્યાં લઈ જશે એનો એને અંદાજો નથી. કેમ? કારણ કે પુણ્યના ઉદયનો પ્રાપ્ત સામગ્રીમાં જીવ એવો તન્મય થઈ ગયો છે. શું કીધું? પુણ્યના ઉદયમાં પ્રાપ્ત જે બાહ્ય સામગ્રી છે, બાહ્ય અનુકૂળતા છે, સાતાનો ઉદય છે, બારમાં વાવાને ખમ્મા ખમ્મા થાય છે, એમાં એ જીવ એટલો મોહિત થઈ ગયો છે અને એમાં એને એવી સુખ બુદ્ધિ, એવી એની ભ્રાંતિ કહો, ભ્રમણા કહો, અજ્ઞાન કહો, ઊંડી માન્યતા કહો, એવી અંદરમાં પુષ્ટ થઈ રહી છે અનાદિકાળથી કે એમાં એને શું લાગે છે? સુખ લાગે છે, પણ એને ખબર નથી કે એના પરિણામો કા ક્યાં ફળ આવે. હમણાં જે આપણે કહીએ ને ટેમ્પરરી સુખા ભાર, સુખ પણ નહીં, શું કીધું છે એને? સુખા ભાર, જે સુખનો આભાસ તને થઈ ગયો છે નો કર્મમાં, દ્રવ્ય કર્મના ઉદયમાં, બાહ્ય સામગ્રીમાં, શરીરમાં, બાહ્ય અનુકૂળતામાં જે સુખનો આભાસ થઈ ગયો છે અને એમાં શું કરે છે? રચ્યો પચ્યો રહે છે. અને એને એટલું બધું આગળ દુઃખ આપશે, કારણ કે આ જે મોહ છે એ મોહનું ફળ, આ જે પ્રણામ છે એ પ્રણામનું ફળ, આ જે વિષય કસાયના ભાવ છે એનું ફળ એને મળશે કે નહીં? બોલો, અપરાધ કરે અને અપરાધનું ફળ ન મળે કેવી રીતના બને? હવે અપરાધ જ નથી લાગતો ને, મિથ્યાત્વ છે, રાજદેશના પ્રણામ છે, અપરાધ જ નથી લાગતો. આ તો હોય જ, આટલું તો હોય જ, આમ તો હોય જ. પણ વખતે શું કહેવા માંગે છે? એને શું કીધું? અવિનાશી સુખ આદિ તો કષ્ટ સાધ્ય હે અને ધન ઉપાર્જન સુખ સાધ્ય હે, ઇસીલિયે ધન ઉપાર્જન ભી કરના ચાહીએ એસા કષ્ટ કરને વાલે કો આગામી છંદ મેં સમજાતે હૈ. હવે શું સમજાવે છે? જો અર્થ જો, હે વિષય લોલુપી, શું સંબોધન કર્યું? હે વિષય લોલુપી, હે વિષયનો લોલુપી જીવ, વિચારહીન. બે વાત સમજાય છે? શું બે 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 શું કહેવાય? ઉપમા શું આવી હતી? અજ્ઞાની જીવને કયા બે શબ્દથી સંબોધન કરે છે? હે વિષયની લોલુપી, આ તારી વિષયની લોલુપતા. ખ્યાલ આવે છે? વિષયોમાં સુખ બુદ્ધિ, પર પદાર્થોમાં એકત્વ બુદ્ધિ. તને ખ્યાલ આવી જશે રાવણના કેટલા સમયના પરિણામ. વિચાર કરો, સીતાજી પ્રત્યેનો જે એનો મોહ હતો, જેનો રાગ હતો, જેનું આકર્ષણ હતું, એ એ પરિણામ એને ક્યાં લઈ ગયા? વિચાર કરો, ક્ષણિક જે એ ભાવ હતો એનો, વિષય કસાયનો, એ એને ક્યાં લઈ ગયા? ફેંકી દીધો. વિચાર કરો, ત્રણ સાગર માટે નરકમાં એ જીવ આજે દુઃખ ભોગવી રહ્યો છે. પરિણામ શુભ હોય, પરિણામ અશુભ હોય, કે પરિણામ શુદ્ધ હોય, એક એક સમયના પરિણામનું ફળ જીવને મળે છે. એ ફળ એને ભોગવવું જ પડે છે. એ કારણ કે એનો કરતા એ પોતે છે. જે પરિણામ એ પોતે કરે છે, આપણે ગયા વખતે સિદ્ધ કહ્યું હતું ને કે કાર્ય અંદરમાં છે તો કારણ પણ અંદરમાં છે. તો જે પરિણામ અંદરમાં જીવ કરી રહ્યો છે એ પરિણામનું ફળ પણ એને જ ભોગવવું પડશે, કારણ કે જે પરિણામને કરે એ પરિણામને ભોગવે પણ એના ફળને ભોગવે પણ. તો શું વાત આવી? એટલે એટલે એક સમજણ એવી વાત છે કે કોઈથી પ્રભાવિત થયા વગર, કોઈના અભાવમાં, કોઈના પ્રભાવમાં, ક્યારે વિભાવના જોરમાં ક્યારે જીવું નહીં. જીવું હોય તો સ્વભાવના આશરે જીવ. પોઈન્ટ સમજાયા? શું કીધું? શું કીધું પ્રિયંકા વિરા? કોઈના પ્રભાવમાં, કોઈના કોઈના પ્રભાવમાં, કોઈના અભાવમાં, પ્રભાવ અભાવ સમજાય છે? કોઈના પ્રભાવમાં, કોઈના અભાવમાં અને વિભાવના જોરે જીવું નહીં. કોઈના પ્રભાવમાં સમજાય? કોઈના પ્રભાવમાં એટલે જે પર પદાર્થને, જે વિષય કસાઈને, જે ઇન્દ્રિયના વિષય ભોગોને જોઈને આપણે શું થઈ જાય છે? પ્રભાવિત થઈ જશે. અરે વાહ, મોબાઈલ સરસ સરસ, એટલે ખ્યાલ આવે છે એ શું થઈ ગયા? આપણે પ્રભાવિત થઈ ગયા ને. આખો દિવસ શું ચાલી રહ્યું? સંદર્ભમાં પોતાના પરિણામને કટોરિયાથી ગુરુદેવની સામે બેઠા છે. 24 કલાક અજ્ઞાની જીભ પર પદાર્થો અને ઇન્દ્રના વિષય ભોગોના પ્રભાવમાં જીવી રહ્યો. જીવી રહ્યો છે કે નહીં કહો? પછી જળ પદાર્થ હોય, કે પછી એ ચેતન પદાર્થ હોય તો કોઈને ને કોઈના પ્રભાવમાં અજ્ઞાની જીવ જીવી રહ્યો છે. કારણ કે એને એનો પ્રભાવ ખબર નથી, એને એના અંદરમાં રહેલા પ્રભાવશાળી તત્વનું જ્ઞાન નથી, એની ખબર નથી. એટલે તેનાથી પ્રભાવિત તો થશે, તેનાથી પ્રભાવિત થશે જ્ઞાન, તેનાથી જ્ઞાનનો સ્વભાવ છે પ્રભાવિત થવો. આજે સિદ્ધાર્થમાં વિરાજમાન અનંત સિદ્ધ ભગવાન છે તો એ કોઈના ને કોઈના પ્રભાવમાં એ ટકી રહ્યા છે કે નહીં? કોઈના ને પોતાના સ્વભાવના પ્રભાવમાં આજે સિદ્ધાર્થમાં ટક્યા છે. અને આજે સંસારમાં આપણે કેમ ટક્યા છે? ટક્યા છે સંસારમાં તો શેખ છે ને, સંસારમાં કેમ ટક્યા છે આપણે? આપણે કેમ સંસારમાં ટકી રહ્યા છે? અહીંયાથી છૂટતા કેમ નથી? અહીંયાથી છૂટતા કેમ નથી? કારણ કે કોઈના ને કોઈના પ્રભાવમાં આપણે આપણું જીવન, આવો અમૂલ્ય મનુષ્ય ભાવ આપણે કોઈના ને કોઈના પ્રભાવમાં પ્રભાવિત થઈને આપણે ગાળી લઈએ. જેનાથી પ્રભાવિત થવાનું હતું એનાથી એક સમય માટે પ્રભાવિત થયા નહીં, અને જેનો પ્રભાવ ખરેખર છોડવાનો હતો, ખ્યાલ આવે છે? જેનો મોહ, જેનું આકર્ષણ, જેનું અટ્રેક્શન છોડવાનું હતું એનો પ્રભાવ એક સમય માટે પણ મગજમાંથી, જ્ઞાનમાંથી, ઉપયોગમાંથી, શ્રદ્ધામાંથી, રૂચિમાંથી, દ્રષ્ટિમાંથી એક સમય પણ છૂટ્યો નથી, સમજી લઈ. અને આના પરમાં જીવ ક્યાં જશે એની ખબર નથી. તમે કે જો ડરાવ ડરાવ જ કરો છો, ડરાવ ડરાવ નથી કરતા. જે હકીકત છે એનું જ્ઞાન કરાવીએ છીએ. હકીકત આ છે, હકીકત આ છે. કોઈ સમજ્યા છે? તો શું કીધું? શું લખ્યું? કોઈના પ્રભાવમાં અને કોઈના અભાવમાં, અભાવ ગયા 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 તો ભાઈ જે આવ્યા છે એ જવા માટે આવ્યા. સંયોગ છે એ સમજી લો. આજે સંયોગ છે એ નિયમ થી વિયોગ ને લઈને આવે. નિયમ, નિયમથી. અરે આ તો બહુ આપણે છે ને કે એક છૂટ ધારણા આપું તમને. આપણે સોફા પર બેઠા હોઈએ અને મોબાઈલ હાથમાં હોય, ખ્યાલ આવે છે? અને આમ ખબર હોય કે હાથમાં જતો અને જરાક આમ બોલા સોફાની અંદર આમ ગળી જાય ને, ગળી રહે તમને, ગળી રહે સમજે? આમ જરાક આમ ગળી જાય, અંદર ગળી જાય ને, અને આમ આમ જરાક 2 મિનિટ માટે આમ ન દેખાય ને તો આમ સંજ્ઞા સમજાઈ ગયું, ફીલ થયું. આમ હા, એટલું બધું ફીલ થાય ને. હવે મોબાઈલ હોય જાય ને 500-1000 તો ફોટા હોય, આ હોય તે હોય, કોન્ટેક્ટ હોય 1-2 હજાર, તો જરાક આમ ગળી ગયો હોય, આમ જરાક જ ગળી ગયો હોય છે ત્યાં, તો પણ આમ બાવલો બાવલો છે. ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો. તો 2 મિનિટ માટે એક વસ્તુનો જે સંયોગ છે ખબર પડે છે, એનો અભાવ, અભાવ થાય એટલે કે નજરથી દૂર થાય તો આ જીવને કેટલી આકૃતા થઈ જાય છે. તો સમજી લેજો કે જે પર પદાર્થોમાં એક 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 પરમાં તું એકત્વ કરી બેઠો છે, અને જયારે અંત સમય આવશે ત્યારે બધું તારી સામે, તારી સામે એકો એક વસ્તુ એક સાથે છૂટશે. તું શું કરશે? પોઈન્ટ પકડાય છે? 2 પોઈન્ટ પકડાયા. બોલો પ્રિયંકા. કોઈના પ્રભાવમાં અને કોઈના અભાવમાં જીવન જીવવું નહીં. અને ત્રીજો પોઈન્ટ કીધો, વિભાવના જોરે જીવન જીવવું નહીં. વિભાવનો જોર, અને કોનું જોર? વિભાવનું જોર. ખ્યાલ આવે? વિભાવ એટલે શું? વસ્તુ ભાવ, શું વસ્તુ ભાવનું જોર. એક એક વસ્તુ તમે જો શું વસ્તુ ભાવનું જોર, એટલે સારું બોલી શકે છે, સારું જ્ઞાન છે, સારી ભક્તિ કરાવે છે, સારી પૂજા કરાવે છે, સારી યાત્રા કરાવે છે. બોલો, આ શુભ ભાવનું જોર. અને અશુભ ભાવ અમને પૂછો ને, તમને આ વસ્તુ ક્યાંથી? અમને પૂછો ને, તમે ક્યાં અમને પૂછો? અમને બધું ખબર છે. પોઈન્ટ સમજાય છે? અશુભ ભાવનું જોર, શુભ ભાવનું જોર, એનું કર્તૃત્વ, એની મહિમા એના એના જોરે તું જીતો. 3 વસ્તુ સમજાય? બોલો નેવલભાઈ, 3 વસ્તુ સમજાય? નેવલભાઈ શું કીધું? કોઈના પ્રભાવમાં, કોઈના અભાવમાં અને વિભાવના જોરે જીવન જીવને. તમે તમે બોલાવી છો ને, તમે મને દેખાવશો, છૂટશો તો નહીં ચાલે. એક જ વાર પકડાયા ના હોય, ટ્રોઈ પકડાય છે. સ્વભાવના આશરે જીવન જીવ હોય તો સ્વભાવના આશરે. આ બધી ભાષામાં આ ધર્મો જોડાવે છે. આપણને ખ્યાલ જ નથી, આપણને અંદાજ જ નથી કે આપણે ક્યાં બેઠા છે અને આપણને શું મળ્યું છે. આ દુર્લભમાં દુર્લભ મનુષ્ય ભાવ જે આપણને પ્રાપ્ત થયો છે, અને એમાં પણ, એમાં પણ અત્યંત દુર્લભ આ ધર્મ, આ દેવશાસ્ત્ર ગુરુ અને આ શુદ્ધાત્માની વાત, આપણું સ્વરૂપ ડંકાના ચોટે હૃદયથી 45 વર્ષ જે નિરૂપણ કર્યું છે એ કોઈ આપણે કહીએ ને અચંબો છે. વંદર કેટલા વંદર આવે? કેટલા વંદર આવે? સેવન. આ બધું પૂછ્યું ને અમને, આવું તમને ખબર વંડર કેટલા હોય, કેટલા વંડર છે એમાં, કેટલા વંડર હોય બોલો, સેવન વંડર હોય ને, બરાબર ને? હવે જો એનો પ્રભાવ છે ને અંદર માં, એટલે તરત અંદર થી હોય સેવન. સેવન નો આપણે ક્યાંથી આવ્યો? કારણ કે એનો પ્રભાવ ચાલે છે અંદર. સેવન વંડર હોય કે એક વંડર છે બોલો, એક વંડરફુલ તત્વ અંદર માં, એક વંડરફુલ ગુરુ આ સમજાય છે. અને આવું સરસ આયોજન આનાથી વંડરફુલ શું હોય? મને તો લાગતું નથી ધરતી પર કઈ હોય બીજું. બોલો જલ્દી, છે આનાથી વંડરફુલ કઈ? આયોજન આ દેવશાસ્ત્ર ગુરુ આ સ્વાધ્યાય ભવન જે ગુરુદેવજી ના પ્રતાપે ચાલુ થયા છે. રૂપાવન કરનાર સ્વાધ્યાય ભવન ની સ્થાપના થઈ હતી પણ સમજો સોમવાર માં જીન મંદિર પછી તમે ગુરુજી એમ કહ્યું સ્વાધ્યાય ભવન તો બનાવી દીધું પણ જીન મંદિર નહીં બનાવે તો નહીં ચાલે. જીન મંદિર બનાવતું તો લોકો પોઈન્ટ સમજાય છે કે આ સ્વાધ્યાય ભવનોની સ્થાપના ગુરુજી ના પ્રતાપે આ કાળમાં થઈ છે. એક અચંભો છે કે જ્યાં બેસીને આપણે જે બે હજાર વર્ષ પહેલા આપણે તાલપત્ર નું રાશન જોયું હતું ને, આપણું સ્વયં બે હજાર વર્ષ પહેલા જે તાલપત્ર ઉપર જે સમજાય છે આ પ્રભાવશાળી આત્માની વાત, તારું સ્વરૂપ જેવું છે એવું જે નિરૂપણ કહ્યું, એક એક સિદ્ધાંત, એક એક અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની જે ઘોષણા તાલપત્ર માં જૂનાગમ લખીને જે થયા છે, આ અચંભો છે, આ વંડરફુલ છે. આનાથી વધારે વંડરફુલ કઈ લાગે તો સમજો અંદર માં હજી મિથ્યાત્વ નો પ્રભાવ એટલો જોરદાર છે. સમજી લેજો, થોડી કડક વાત કરું છું. આનાથી વંડરફુલ કઈ લાગે? આનાથી કોઈ રીતે કોઈ પણ વસ્તુની મહિમા તને આવી તો સમજજે કે તને તારા આત્માનો હજી પ્રભાવ ખબર નથી, તને ગુરુદેવની વાણીનો ભાવ હજી સમજાયો કે શું કહેવા માંગે છે. કોઈ સમજાય છે? ત્રણ વાત સમજાય, ચાર વાત લીધી. ચાર વાત કોઈના પ્રભાવમાં લઈને જોજો આજે, કોઈના અભાવમાં ચાલે ને, કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ નો અભાવ, એનો વિયોગ એ નિયમથી થવાનો. નિયમથી જે સંયોગ થયો છે એની કાલાવધિ લઈને આવ્યો છે. જળ હોય કે ચેતન, એની કાલાવધિ લઈને આવ્યો અને એ વિયોગને નિયમથી પામવાનો. અને એ જે સંયોગ છે એ સંયોગ જળ હોય તો એનું પરમન નિશ્ચિત છે અને ચેતન હોય તો એના ઉદય નિશ્ચિત છે. તું એમાં કાલ ફેરફાર નહીં કરી શકે. ચેતન જે બાહ્ય સંયોગ, ચેતન પરિવારજન હોય, મિત્ર હોય, સાધનીય હોય, જે પણ એ ઉદય લઈને આવ્યા છે, એ ઉદયમાં આપણું કાંઈ નહીં ચાલે. એ ઉદય ક્રમશઃ એક પછી જે આવવાના છે એ આવવાના જ છે, કારણ કે બાંધીને આવ્યો છે. તો એ રીતે એ ડબ્બો ખુલશે. જે પેટુંબમાં લઈ જાવ એ ખુલે કે નહીં? તો જે બાંધીને લાવ્યા છે, આવ્યા છે, એટલે જ કહે છે કે અહીંયાથી શું ભાતું બાંધીને લઈ જશો કો, શું ભાતું બાંધીને લઈ જવાની તૈયારી કરો છો? ચાર દિવસ ક્યાં જવું હોય તેની તૈયારી કરો. હવે આના પછી ક્યાં ઉતારા થશે બોલો પેલા ને, એની શું તૈયારી ચાલે છે? શું તૈયારી ચાલે છે બોલો? આજે અહીંયા આ સભામાં હું પૂછીશ ને કે આ જીવનનું કર્તવ્ય શું છે, તો બધા એમ જ કહેશે તમે દર્શન પ્રાપ્ત કરવું એ કર્તવ્ય. કહેશે કે નહીં? એકો એક નો જવાબ એ આવશે. હવે હું પૂછું બીજો પ્રશ્ન કે એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ આપણા જીવનનો ઉદ્દેશ છે, તો બોલો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આપણે શું તૈયારી કરી રહ્યા છે? શું તૈયારી કરી રહ્યા છે? વિચાર કરો, ખ્યાલ આવે છે? તો જો આપણે આ વાંચીએ પછી આગળ વધે. હે વિષય લોલુપી, વિચારહીન વિષય લોલુપી, વિષય નો લોલુપી વિચારહીન થઈ જાય. કોમ્બિનેશન સમજાય છે? જે વિષય નો લોલુપી છે એ વિચારહીન થઈ જાય. એને તત્વ નો વિચાર નહીં ચાલે, એને ભેદ જ્ઞાન નો વિચાર નહીં ચાલે, એને સ્વપર નો વિચાર નહીં ચાલે, એને ભિન્નતા નો વિચાર નહીં ચાલે, એને ક્રમગત કલ્યાણ નહીં બેસે, એને પુણ્ય પાપ ના ઉદય ની અસ્થિરતા નહીં બેસે. એમ કારણ કે વિષય લોલુપી છે. હમણાં એ કોનો લોલુપી છે? ટોટલી વિષય નો લોલુપી છે. તેને તત્વ જ્ઞાન અંદર માં નહીં ઉતરે, કારણ કે એક જ્ઞાન માં બે તલવાર ન રહી શકે. એક જ્ઞાન માં બે તલવાર ન રહી શકે. તો જે વિષય લોલુપી છે એની સાથે લખ્યું તરત જ વિચારહીન. અને જેનો આજે અહીંયા જેટલા બેઠા છે ને, એનો મોહ, વિષય તો બહુ દૂરની વાત છે, વિષયના ભાવ ને કશાયના ભાવ, મોહ અત્યંત મંદ છે. ને તો તમે આ સ્વાધ્યાય મંદિરમાં પ્રવેશ અને પગ જ નહીં મૂકી શકો. મોહ ની મંદતા છે એટલે બધા અહીંયા બેસીને ગુરુદેવની વાણી સાંભળે છે, આ જીન વાણી સાંભળે છે. પોઈન્ટ સમજાય છે? તો મોહ ની મંદતા છે તો તારા અંદર માં વિચાર કરવાની સામર્થ્ય તમને પ્રબળ છે. તો તું આ માહોલ માં બેસીને
આ તત્વનું શ્રવણ કરીને વિચાર પૂર્વક તારા તત્વનો, તારી વસ્તુનો, તારા દ્રવ્યનો, તારા પદાર્થનો નિર્ણય કરીને ઉભો થશે કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું કેવો છું, મારામાં શું ભરેલું છે, હું કેવો પ્રભાવશાળી તત્વ છું, એનો નિર્ણય કરીને એક એક જીરાને ઉભા થવાનું છે. કેમ? કારણ કે મોહની અત્યંત મંદતા છે. પોઈન્ટ પકડાય છે? તો એ લોકો જાણ્યું ને કે સમુદ્રમાં કોઈ ડૂબી ગયો હોય અને જે લહેરો હોય એ મંદ પડે તો એટલો એ જીવ તરી શકે. પોઈન્ટ પકડાય છે? તો મોની મંદતામાં જીવ તત્વજ્ઞાન સાંભળે છે તો એવો પુરુષાર્થ ઉપાડજો કે ખાલી સાંભળો તૂટું ના રહી જાય, અંદરનો વિચાર કરજો, કઈ વિચાર તો પામ કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે. ખ્યાલ આવે છે? તો જો શું કે છે, જે વિષય રૂપી વિચાર હું એક લોક મેં ધન ઉપાર્જન કે લીએ અતિ મતી કૃષિ વાણિજ્ય આદિ પ્રયત્નો છે, તું જો કષ્ટ વારંવાર કરતા હે, યદિ અતિ મતી કૃષિ વાણિજ્યનું આપણે સ્વરૂપ જોયું હતું, ખેતી છે, લેખન વિદ્યા છે, વ્યાપાર છે, મતલબ તલવારબાજી છે, અતિ મતી કૃષિ ને વાણિજ્ય, ખ્યાલ આવે છે? તો એની માટે તું જે પ્રયત્ન કરે છે, તું જે દિવસ રાત આપી દે છે વ્યાપારમાં, વ્યક્તિ દિવસ રાત આપી દે કે નહીં, ભૂલી જાય કે નહીં, બધું ભણવામાં, લેખન વિદ્યા હોય, ભણતર હોય, લડાઈ હોય, યુદ્ધ હોય, આજે યુદ્ધ ચાલે છે, વિચાર કરો શું દુર્દશા છે, જીવોની શું દુર્દશા છે, દેશોની શું દુર્દશા છે, બોલો હવે આવા કોઈ દેશમાં આપણો જન્મ થયો હોત તો, આપણે ત્યાં જન્મ્યા હોત તો, આ ધર્મ ન મળ્યો હતો, કેટલા ભાગ્યશાળી છે આપણે કે આપણા કાને સત્ય વાત આપણા કાને પડે, આપણને આ વાત સાંભળવા મળી છે. કોને ખબર છે દ્રવ્યગુણ પર્યાય કોણ જાણે છે? બોલો આ દુનિયામાં લોકોને ખબર છે ક્રમબદ્ધ પર્યાય, દ્રવ્યગુણ પર્યાય, આત્મા અને શરીરની ભિન્નતા, અંદરમાં તારે શું ભર્યું છે, તું કોણ છે, તું કેવો છે, આ વાત સાંભળવા મળી છે. અને અગર તું સાંભળવા તૈયાર નથી થતો ને તને રૂચિ નથી થતી તો તારું શું કે અભાગ્યની મહિમા હમતે નહીં હોતી, હમતે નહીં હોતી કોઈ મારી પાસે, હમતે તે અવાગ્યથી મહિમા નહીં હોતા. તો તું કેટલી સરસ વાત કરે છે કે તું જો કષ્ટ વારંવાર કરતા હે, યદિ એક વાર, બોલો ત્યાં વારંવાર કષ્ટ ઉપાડે છે, એમ કેમ કટાય? અને મને તો સાચી એ જ લાગે કે ગુરુદેવજીના પ્રકાશે આપણને કેમ એક સિદ્ધાંત નથી વહેતો કે તારા કષ્ટથી, તારા વર્તમાન પ્રયત્નથી ને તારા વર્તમાન વિકલ્પથી અને તારી ચતુરાઈથી તને એક રૂપિયો પણ નથી આવતો. હવે આ વાત કોને વહેશે? તમે શું બોલો છો યાર? એટલે એમ કે છે એમ, એટલે અમારી દીકરી એમ સાવ, અમારી મહેનત ને અમારી હોશિયારી બધું એટલે સાવ એમ. હા હા સાવ એમ જ. કારણ કે શું કહો, ગંધન ગાદલી છે, શું કહો, પૂર્વ કૃત કર્મ નો ઉદય નહીં હોય પ્રકાર નો તો તને એક રૂપિયો નહીં મળે, અને ઉદય હશે તો તું એક રૂપિયો બચાવી નહીં શકે. બોલ તારી હોશિયારી શું કામ આવી, શું કામ આવી બોલ. અને શું મિથ્યા માન્યતા અંદરમાં ઠૂસી ઠૂસીને ભરી છે, મેં કમાયું, મેં એમ કાર્ડ આખું ઉભું કર્યું, મેં ભણાવ્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, કેટલો અહંકાર, કેટલું મહત્વ, કેટલું કર્તૃત્વ. અને એટલે આપણને લાગે, અજ્ઞાનને લાગે કે શું નેચરલ, અફકોર્સ લિવિંગ, અફકોર્સ અફકોર્સ ના, એટલે હા અમને વિચાર, વિચાર અમને લાગ્યો, વિચાર અમને લાગ્યો, તારા વિચારથી કામ નથી થયું, કામ થવાનું હતું એ એની યોગ્યતા અને નિમિત્ત તરીકે હોય તો તારો વિચાર નહીં, નિમિત્ત તરીકે હોય તો એ પૂર્વકૃત કર્મ નો ઉદય આ વાતને ગાંઠ બાંધીને બેસાડી દેજો, આખો અહંકાર એનાથી તૂટી જશે. આ વાંચી લેજો, આ પછી આખો અહંકાર એનાથી તૂટી જશે, મેં કહ્યું ને, મેં કહ્યું ને, મેં કહ્યું ને, તો બચાવ હવે બોલ. આ શરીરને ગુનો થવાથી રોક ને, અગર તારો કંટ્રોલ છે તો ઓ ગજબ, શું ગજબ. આ જે ચલો આગળ મને ગાથા બે કરી લેવી, સરસ ગાથા છે. જો શું કે છે, તો કે છે, યદિ એક બાર પર લોક કે લીએ એસા પ્રયત્ન કરે તો તુજે જન્મ મરણાદિ દુઃખ ન હોંગે, અત તું ધન કા સાધન છોડ કર, ધર્મ કા સાધન કર. ધન ધર્મ એ ધ ધ બોલો જે ધન ના સાધન માટે દોડે છે અને હું કમાવી લાવું ને બે ના ચાર કરી લાવું કે ચાર ના દસ કરી લાવું એ ધન કા સાધન છોડ કે ધર્મ કા સાધન કર. કારણ કે આવો ભાવ તને ધન કમાવા માટે કે વિષય ભોગ માં જીવન વ્યતીત કરવા માટે નથી મળ્યો, આ ભાવ તને ભાવ થી રહિત થવા માટે મળ્યો. મોને મૂળ માંથી ઉકેલી ફેંકવા માટે મળ્યો છે અને તું મોને પુષ્ટ કરી મુખ પુષ્ટ કરીને તું ક્યાં જશે, ક્યાં જશે, ક્યાં તારા અવતાર છે? જો બહુ સરસ ચાર લાઈન કાઢીને વૈષ્ણવ એટલી ગઈ, નર દેહ ઉત્તમ દેશ, આપણને બધું મળ્યું છે, મારા ભાવના છે, બહુ સરસ છે, એટલી સરસ છે. નર દેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા, છે કોઈ ટેન્શન આ વાતમાંથી? બોલો તમે નિર્ણય કરો. નર દેહ મળ્યો, ઉત્તમ દેશ મેં કીધું ને, એ ક્યાંય આફ્રિકા ને ક્યાંય 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 કોઈ કોઈ દેશમાં જન્મ થયો હોત તો બોલો મળતા વાત કાને પડત? વિચાર કરો કે કેટલું પુણ્ય લઈને આવ્યા છે અને વાયાવી વેચે આ ખર્ચાઈ રહ્યું છે કે નહીં બોલો, આ ઉદય ખતમ થઈ રહ્યો છે કે નહીં બોલો, આયુ કર્મ નો એક એક નિષેધ ખરી રહ્યો છે કે નહીં બોલો, મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે કે નહીં બોલો, વિચાર કરો. ખર્ચ તો થઈ ગયો છે, લૌકિક માં તો કેટલા હોશિયાર હોય ને આપડે, જેટલું ખરે છે એનાથી વધારે બોલો જલ્દી બોલો, અરે થોડું બોલો તો મજા આવે ને, જેટલું ખર્ચો જેટલો તમારે એક્સપેન્સ હોય એનાથી વધારે શું હોવી જોઈએ? ઇન્કમ, ઇન્કમ હોવી જોઈએ ને, આવક, ઇન્કમ હોવી જોઈએ. જેટલું એક્સપેન્સ જેટલું સ્પેન્ડ કરો છો, યુ નીડ મોર ઇન્કમ દેન યુ આર દેન હાઉ મચ યુ આર સ્પેન્ડિંગ. તો ત્યાં તો બધી અક્કલ તો બધી ત્યાં બરાબર પણ ચાલે છે, લાઈક યુ આર સો પરફેક્ટ ઇન દેટ, ઓલ ધ કેલ્ક્યુલેશન આર સો પરફેક્ટ, ઓલ ધ પ્લાનિંગ ઇઝ સો પરફેક્ટ, બરાબર કે નહીં? અને અહીંયા ખર્ચાઈ રહ્યું છે, પુણ્યનો ઉદય ખર્ચાઈ રહ્યો છે અને સામે બંધ કોનો થઈ રહ્યો છે? એકાંત પાપનો બંધ કરીને પોતલા લઈને તું એકલો, પાછું એવું નથી, ચાલો એવું હોય કે ચાર જણા સાથે મળીને પાપ બાંધતા હોય અને ચારે પાછા સાથે 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 જ રહેતા હોય અને સાથે જ ભોગવવાનો, તો ઇટ ઇઝ ફાઇન, ચલો બધા આપણે સાથે જ ભોગવવાનું, તો બરાબર છે. હાથી જો તમે જે ભાવના ભાવો ને બધી વ્યવસ્થા કુદરતમાં છે, ડોન્ટ વરી, અને તમને એવું જોઈએ છે સાથે સાથે રહીએ, સાથે 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 એવી બધા વ્યવસ્થા છે, વાય એવું વરી, શું કરે? હા બોલો, આવ્યો ને અવાજ, ક્યાંથી આવ્યો? હા ખબર તો બધી જ છે આપણને, એક નિગોદના શરીરમાં. વિચાર કરો તમે, યુ વિલ નોટ બિલીવ, યુ વિલ એટલે યુ કે નોટ ઇમેજિન, ઇટ ઇઝ લાઈક યુ કે નોટ ઇમેજિન કે એક નિગો, એને તો ચાર જણ, અરે ચાર, હું તો કેટલી વાર ઇમેજિન કરા લિફ્ટમાં ચાર જણ એક કલાક માટે, અને પાછા ક્લોઝ હોય, કદાચ એકદમ ક્લોઝ, પાછા ફેમિલી જ હોય, એકદમ ફેમિલી જ હોય પાછા, હા ચાર ફેમિલી મેમ્બર જ લિફ્ટમાં બે કલાક માટે અહીંયાથી ઉપર જવાના વચ્ચે, તો ગમશે કે નહીં? હા વેરી નાઇસ, પાછા ચાર ફેમિલી મેમ્બર જ, તો હસબન્ડ વાઈફ ને દીકરા ને દીકરી, બોલો અરે તો પણ જો કે હું મારી ઘર ક્યારે ખુલશે, ક્યારે ખુલશે, ક્યારે ખુલશે, કેમ કોઈ સમજાય છે? એક નિગોદના શરીરમાં જીવ સૌથી વધારે સમય આ જીવ નિગોદમાંથી નિગોદમાં ગાળી લાગે છે, ત્યાં કઠિન જ ગાળ તું નીકળ્યો છે, ત્યાંથી છ મહિના આઠ સમયમાં 608 જીવ નીકળ્યા, એમાં તારું સિલેક્શન થયું, 1,00,000 સ્ટુડન્ટે એપ્લિકેશન આપ્યું હોય અને એમાં તમારા છોકરા એક જ સીટ મળવાની હોય, એક જ એડમિશન થવાનું હોય, અને 1,00,000 એપ્લિકેશન ગયા હોય અને તમારા બાળકને એ સીટ એ એડમિશન મળી જાય, તો તમને કેવી ખુશી થાય બોલો? અરે બોલો, થાય કે નહીં? તો 608 સિલેક્શનમાં તમારું સિલેક્શન થયું, અને ઉત્તર ઉત્તર એટલે લાવ છું, નર દેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા, દુર્વાસ નાકી મંદતા, પરિવાર કી અનુકૂળતા, છે કે નહીં? આજે પરિવાર ની અનુકૂળતા છે, તો આજે દોડીને આવીએ છે, હંમેશા તમે પહેલા જાઓ, પ્રવચન ચાલુ થઈ, ચલો આપણે કરીએ, ચલો ચલો ચલો, આ પરિવાર ની અનુકૂળતા વાળા કેવી રીતના થાય? કોઈ એક જન પરિવાર ના કે જેથી સ્વાધ્યાય મંદી પડ્યા છો, કઈ બીજું સૂજે છે કે નહીં. કોઈ એક જણ એવો હોત તો પરિવારમાં કે ન કરવા દેત, ન આવવા દેત, ન જીવન વાંચવા દેત, તો આપણને તો ખબર જ નથી કેવા કેવા જીવો કેવી કેવી ચેલેન્જીસ ને ફેસ કરીને આ જીવવાનો સ્વાધ્યાય કર્યો છે ભાઈ. આપણને તો બહુ અનુકૂળતા, બહુ ટોપમાં ટોપ, ટોપમાં ટોપ બધી રીતે, પારિવારિક, આર્થિક, સામાજિક, ધાર્મિક, એટલી બધી અનુકૂળતા છે. તો એ અનુકૂળતામાં અગર આપણે આપણે શું કે લોભાઈ જશું, ફસાઈ જશું, અટકી જશું અને સુવામાં આવા કરવા જઈ શકો. બહુ ગજબ છે જો. દુર્વાસિના કી મંદતા, પરિવાર કી અનુકૂળતા, સત સજ્જનો કી સંગતિ. બોલો હવે આ મળ્યું કેટલું દુર્લભ છે. સત્સજ્જનો કી સંગતિ, સાધનની કી સંગતિ, ગુરુજનો કી સંગતિ. બોલો સત્સજ્જનો કી સંગતિ, સત ધર્મ કી આરાધના, હે ઉત્તરોત્તર દુર્લભ આત્મા કી સાધના. ઉત્તરોત્તર દુર્લભ. ચલા રહી આ રીડિંગ કરીએ. શું કીધું એમ કે એક બાર પરલોક કે લીએ એસા પ્રયત્ન કરે તો તુજે જન્મ મરણ આદિ દુઃખ ન હોંગે. અથવા તું ધન કા સાધન હવાઈ છે ને, ધન કા સાધન છોડ કર, ધર્મ કા સાધન કર. સિક્કી અપ વાળા એ તો બધા એ, અને સિક્કી અપ વાળા એ તો બુદ્ધિપૂર્વક આમાં લાગી જવું જોઈએ. સિક્કી અપ વાળા એ તો બુદ્ધિપૂર્વક, કોઈ એજ નું તમે ડાયરેક્ટ છે જ નહીં. કારણ કે તારે લેવો છે, તમે વિચારો બે વર્ષમાં તો આપણે કેટલું જોઈ લીધું. હું શું કહું, સિક્કી અપને, ફોર્ટી અપને, ફિફ્ટી અપ, એકો એક જીવે જેના મળ્યું છે ને તો ચોટી પકડીને કમર ઘસીને આ કાર્ય કરવામાં લાગી જવું જોઈએ. ભાઈ આ દુર્લભ વસ્તુ મળી છે, પાછી નહીં મળે. આ વાત મળી છે, પાછી નહીં મળે. આત્મસાધ કરી લો, એક વાર નિર્ણય કરી લો કોણ છું, ક્યાંથી કયો, મારું શું સ્વરૂપ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. વ્રત કર્યા વગર, પૂજા કર્યા વગર, દાન આપ્યા વગર દુઃખ અનંત પામ્યો ના. કૃપાનું દેહ કલમ ઉપાડીને પહેલી જ લાઈન લખાઈ રહ્યા, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. બહુ ગજબ છે. જો ભાવા વિષય લોલુપી ઓર વિચાર રહિત લોક, ખેતી આદિ ઉપાયો છે ધનોપાર્જન કે લીએ વારંવાર પ્રયત્ન કરશે. કેટલા કષ્ટ એમાં ભોગવે છે વિચાર કરી લો, એ અતુ સમજી લેજો. શ્રી ગુરુ દયાલુ હોકર ભવ્ય જીવો કો ઉપદેશ દેતે હૈ. ક્યા દયાલુ હોકર અકારણ કરના તે ભવ્ય જીવો કો, કારણ કે સમજતે કોણ ભવ્ય જીવ સમજતે, જે અતિ નિકટ જીવ છે, જે અતિ નિકટ મોક્ષગામી જીવ છે, એના કારણે આ કર્મ વાત પડે એવું મને લાગે છે. હવે બધા ખુશ થશે. કેવાય આપણે છે જ અતિ નિકટ, પણ સાથે સાથે આપણો પુરુષાર્થ, સાથે સાથે આપણી રૂચિ, સાથે સાથે આપણો નિર્ણય, અને સાથે સાથે આપણી નિશ્ચિંતતા, આપણી નિર્ભયતા, આપણી નિસંગતા અને આપણી નિરપેક્ષતા આપણને માર્ગમાં આગળ લઈ બરાબર. તો શું કે છે, અહો તું ધન કે લીએ વારંવાર જૈસા કષ્ટ કરતા હૈ વૈસા ઉદ્યમ યદિ સો બાર, યદિ સો બાર ધન માટે વારંવાર કહીએ સો વાર, તો એક વાર, એક વાર બોલો, એક વાર, એક વાર સોગાનીથી બેઠા, એક રાત બેઠા, એક વાર બેઠા અને જે ગુરુના માધ્યમથી વાણી સાંભળી અને એવી આત્મસાત કરીને રાગથી ઋણ જ્ઞાન નો અનુભવ કરીને ઉભા થઈને, તો એનાથી લાગે કે નહીં ઇટ ઇઝ સિમ્પલ, ઇટ ઇઝ ઇઝી, ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ, ઇટ ઇઝ વેરી ઇઝી. ને તો એક ચકલી છે, નરકના નારકીઓ છે, કેવી રીતના કામ કરે છે, કેવી રીતના તમને દર્શન લે નથી પ્રતિકૂળતા. બહુ ગજબ છે. જો તું ધન કે લીએ વારંવાર જૈસા કષ્ટ કરતા હૈ વૈસા ઉદ્યમ યદિ એક બાર, એક બાર ભી પરલોક કે લીએ, ભવિષ્ય માટે સમજાય છે, વિચારીને અગર તું કરે તો તું પુનર્જન્મ મરણ આદિ દુઃખ નહીં પાયેગા. અતઃ ભવ સાગર કે તીર જાયેગા. બોલો તીરના હૈ કે ડૂબના હૈ, યે ભવ તીરને કે લીએ મિલા હૈ કે ડૂબને કે લીએ મિલા હૈ, ભાવ બઢાને કે લીએ મિલા હૈ કે ભાવ કી કટ્ટી કરને કે લીએ મિલા હૈ, વિચારીને ખ્યાલ આવે છે. જો બાહ્ય પદાર્થ ને, હવે 48 જો, બાહ્ય પદાર્થો ને બહુ સરસ ગાથા છે આ બે ગાથા. બાહ્ય પદાર્થો ને એક અનિષ્ટ બુદ્ધિ કે ત્યાગ થી પ્રેરણા. શું કીધું, શું ચાલે છે, પ્રતિ સમય બાહ્ય પદાર્થો ને પ્રતિ સમય શું ચાલી રહ્યું છે, ઇષ્ટ અને અનિષ્ટ. ઇષ્ટ અનિષ્ટ સમજાય, ઇષ્ટ અનિષ્ટ સમજાય, કે સારું અને ખરાબ. જે આપ અને એમાં પણ પાછું બધું આપણી ડેફિનેશન પ્રમાણે સારું ખરાબ એમ એમ પછી એમ નહીં કે આ ઈષ્ટ, કારણ કે ખરેખર જગતમાં કોઈ પદાર્થ ઈષ્ટ છે જ નહીં. કયો પદાર્થ ઉપર લેવલ એવું ઈષ્ટ છે? આ એસી ઈષ્ટ છે કે અનિષ્ટ? અચ્છા બ્લેક કલર ઈષ્ટ છે કે વ્હાઈટ કલર ઈષ્ટ છે? એમાં તો કહી શકો ને, બ્લેક ઈષ્ટ છે કે તમારે બ્લેક ઈષ્ટ છે કે વ્હાઈટ ઈષ્ટ છે? આ ફેસ જોઈએ વ્હાઈટ અને આ વાળ જોઈએ બ્લેક છે કે નહીં? સમજાયું શું બોલ્યું? ફેસ નો કલર કેવો જોઈએ? અરે બોલો, ફેસ નો કલર કેવો જોઈએ? વ્હાઈટ. અને વાળ નો કલર કેવો જોઈએ? તો બ્લેક ઇસ્યુ છે કે વ્હાઈટ ઇસ્યુ છે? આ એસી ઇસ્યુ છે કે અનિશ્ચિત છે? ગજબ છે. એક પદાર્થ બે મિનિટ પહેલા ઇષ્ટ, બે મિનિટ પહેલા ઇષ્ટ લાગે છે અને આમ આવ્યા ને આમ હા ઇસ્યુ છે અને એકદમ ફૂલ હોય તો દસ મિનિટ પછી કેવી વિચિત્રતા છે. જીવ સવારથી આ વાત કરે છે એટલે અત્યારે મેં કહે છોડ આવ્યા આવે છે એ સવારથી આ વાત કરે છે. પણ પદાર્થમાં નથી ઈ અને ઈ અને આ ફોટો સારા હોય, આ પોતાનો જ હોય પાછો, ના ના પોતાનો જ હોય, એમને નિકાલો પોતાનો જ હોય પાછો જોતો હોય ને કે આ સારા આ સારા આ સારા. બોલો જલ્દી બોલો. આ ભાવ નહીં અનાદિ કાળથી જીવ આપે. ખર્યું છે શું ખબર છે? બહુ દુર્લભતાથી આપણને જ્ઞાન મળ્યું. આપણે વાત કરીએ ને કન્ની પરિજન જે પણ મળ્યું, જ્ઞાન મળ્યું, વિચારવાની સામર્થ મળી. શું વિચારવાની સામર્થ મળી? આ પર પદાર્થ ઈષ્ટ ની તારા તને અધિકાર કોને આપ્યો કે તું પરમ આ ઈષ્ટ ના અનિષ્ટ નું લેબલ કરે? પદાર્થ પદાર્થ છે, પદાર્થ પદાર્થ છે ને, એ તો સહયોગ છે, એ તો પુરવાર છે, તો એનું પરમન છે. વિચાર કરો, થયું છે કે જ્ઞાન મળ્યું, સદુપયોગ ન કર્યો, ખ્યાલ આવે છે, ભેદ જ્ઞાન ન કર્યું, અંદરના આત્માની ઓળખાણ ન કરી, એ પડતો ગયો પડતો ગયો પડતો ગયો, જ્ઞાનની હીનતા થતી ગઈ થતી ગઈ થતી ગઈ. શું લેવલ સુધી જ્ઞાનની હીનતા થઈ છે તમને ઇમેજિન ન કરી શકો. અને શું લેવલ સુધી અગર તો વિકાસ કર્યો અને સદુપયોગ કર્યો હોત તો શું લેવલ સુધી જ્ઞાનની જ્ઞાનનો વિકાસ થયો હોત તને ખબર નહીં. તું અને વચ્ચે છે, તત્પર્યાયમાં છે અને ટેમ્પરરી છે. યુ હેવ ટુ ડિસાઈડ કે તને પડતી પડતીમાં જવું છે કે ચડતીમાં જવું છે. બિઝનેસમાં પડતી ગમે કે ચડતી ગમે? ના, જો હેમલભાઈ હશે. અરે બોલો, બિઝનેસમાં પડતી ગમે કે ચડતી ગમે? પરિવારમાં પડતી ગમે કે ચડતી ગમે? બોલો. શરીરમાં પડતી ગમે? હા બરાબર છે, બધું બરાબર છે, બધું બરાબર. તો અહીંયા આત્માના પરિણામમાં ભાવોમાં અગર તું પડતીમાં જશે તો તું પડતો જશે પડતો જશે પડતો જશે. હવે ચાલતા જરા ક્લિપ થઈને જરા કાપે એથી સેવ અવર સેલ્ફ જઈ યસે અને ગયા તો ગયા. એક મિનિટ નહીં, કેટલા મિનિટ પડતા? કેટલા વાર કેટલી વાર લાગે? પડતા કેટલી વાર લાગે? પડતા કેટલી વાર લાગે? ક્લિપ થતા કેટલી વાર લાગે? અને સલાહ આપવાનું આવી જાય જોઈએ સર, જોઈએ દેખાય નહીં, દેખાય નહીં. તો પડતા કેટલી વાર લાગે બોલો? અને પછી ખાટલો એવું છે ને, એક મિથ્યાત્વના સાંભળી લો, એક મિથ્યાત્વના તીવ્ર તણાવના ભાવમાં અનંત ભવ કરવાની તાકાત હતી. કોને કીધું 70 ઘોડા કોરી સાગર? એક પ્રણામનું ફળ, એક પ્રણામમાં તાકાત 70 ઘોડા કોરી સાગરની સ્થિતિ વાળા કર્મ બાંધી શકે. બોલો, વિચાર કરો. ભોગવતા રહો, એટલા ભોગવતા રહો. જેના લક્ષ્ય છે બાઈંગા છે, કોઈ કઈ કરતા આવ્યો નથી. ખતમ. અહીંયાથી લાસ્ટ આયુ કન્વર્સ નો થયેલો નિષેધ ખર્યો અને યુ ગોન. બધું અહીંયા અમને અમ રહી જશે અને બધું એક લો પોઈન્ટ પકડાય છે. તો કેટલી ગજબ વાત કરે છે કે બાહ્ય પદાર્થો ને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કે ત્યાગ થી પ્રેરણા આગામી છંદ ને પરલોક કે ઉપાય ને દ્રઢતા ઉત્પન્ન કરને કે લીએ બાહ્ય પદાર્થો કે પ્રતિ રાગ દ્વેષ છુડાતે હુએ આગામી છંદ. બાહ્ય પદાર્થો કે પ્રતિ ઈષ્ટ અનિષ્ટ રાગ દ્વેષ ગમા અણગમાનો જે નિરંતર તું ભાવ કરતો રહે છે, હવે એને છોડ અને તું એ બધા પદાર્થોનો જ્ઞાતા બનતા શીખ. નોટ ધ ડુઅર, ધ નોઅર. સમજાય છે? તું જ્ઞાતા છે, તું એ બધાને જાણવા વાળો છો, તું એમાં કઈ કરવા વાળો નથી, અને તું તારા વિકલ્પ અનુસાર એક પરમાણુ ને પણ નહીં બદલી શકે. આજે વિદેશી પ્રવચન માં શું કહેતા હતા બોલો? આ એક શરીર છે, આ એક છે શરીર, એક છે, આ એક નથી. આ એક શરીર તો છોડો, આ આંગળી નો આટલો પાક છે ને, આટલો પાક, આટલો જ કહું છું, આખી આંગળી પણ આટલો પાક, આટલા પાક માં અનંત પરમાણુ છે, અને એક એક પરમાણુ એનું સ્વતંત્ર કાર્ય કરી રહ્યું છે. એક એક પરમાણુ માં અનંત ગુણ છે, એક એક પરમાણુ માં એની સ્વતંત્ર હર સમય ની ક્રમબદ્ધ ક્રિયા થઈ રહી છે. બોલ, તું કોને કરતા છે? તું કોને મેન્ટેન કરે છે? બોલ, શું અહંકાર લઈને ફરે છે કે અમે કર્યું? અહીંયા આવીને તો છૂટી જવું જોઈએ. કોઈ સમજાય છે? શું કે છે? ચલો એક વાંચી લઈએ, પછી આપણે બીજી ગાથા એક્સટેન્ડ કરીએ. હે જી, તું વસ્તુ કા યથાર્થ સ્વરૂપ ન જાણકર, તું કીધું બહુ સરસ પહેલી લાઈન, તું બી નોટેડ. વસ્તુ કા યથાર્થ સ્વરૂપ ન જાણકર યહ ઇષ્ટ હૈ, યહ અનિષ્ટ હૈ, એસી કલ્પના કરકે બાહ્ય વસ્તુઓ મેં આસક્ત હોકર, બાહ્ય વસ્તુઓ મેં આસક્તિ, સમજાય છે? લોલુપી, રાગી, દ્વેષી, મોહી, નિરંતર તું બાહ્ય વસ્તુઓ મેં આસક્ત હોકર વ્યર્થ હી કાલ ક્યો ગવાતા હૈ, વ્યર્થ હી તેરે અમૂલ્ય મનુષ્ય ભવ કા સમય ક્યો ગવાતા હૈ. હવે વાંચ્યું છે? તમે ખોટો વાંચો, બહુ ખતરનાક છે. વાંચીને પૂરું કરું છું, સમય થઈ ગયો છે મારો. બોલો જલ્દી, સામાન્ય જ્ઞાનથી. જબ તક નિર્દય, જેને દયા નથી, ખ્યાલ આવે છે? કોને દયા નથી? જબ તક નિર્દય કાલ ઉદય કો પ્રાપ્ત હોકર, કાલ ઉદય કો પ્રાપ્ત હોકર અપની દૈદિપ્યમાન જ્વાલાઓ કે ભયાનક મુખ મે, સમજાય છે? ઉપમા થી સમજાવે છે, આયુ કર્મ ના સ્વરૂપ ને સમજાવે છે કે જ્યાં સુધી આયુ કર્મ હજી ચાલી રહ્યું છે, એનો ઉદય ચાલી રહ્યો છે, ખ્યાલ આવે છે? ત્યાં સુધી તું તારું કાર્ય કરી લે, કે કારણ કે એક વાર એ આયુ કર્મ એટલે કાલ ઉદય કો પ્રાપ્ત હોકર અપની દૈદિપ્યમાન જ્વાલાઓ કે ભયાનક મુખ મે તુજે ભસ્મ ન કર લે. પોઈન્ટ સમજાય છે? ભયાનક મુખ મે તુજે ભસ્મ, એટલે આયુ કર્મ પૂરું થયું, એટલે ખતમ, અહીંયાથી નીકળી ગયો, બધું અહીંયા છૂટી ગયું, આમ ને આમ રહી ગયું. તો સાથે શું લઈ ગયો? સાથે શું લઈ ગયો? લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, સમજાય છે? ભોગવાની સામર્થ્ય નથી, તો પણ આસક્તિ ઓછી થતી નથી. ત્રણ વાર સમજાય? જલ્દી બોલો, એટલે બોલો મારી સાથે. લઈ જવાની છે વ્યવસ્થા, કઈક જે એકદમ આમ પ્રિય એને તો લઈ જઈ શકું ને. ચાલ ભાઈ, શું મારી સાથે? ચાલ બોલો, જલ્દી. લઈ જવાની વ્યવસ્થા નથી, ભોગવાની સામર્થ્ય નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવી શકે, અડી શકે, ચૂંબી શકે, પલટી શકે, કરી શકે, બોલો જલ્દી. તો કરવાની તો, ભોગવવાની તો સામર્થ્ય નથી, અને તો પણ આસક્તિ ઓછી થતી નથી. વિચાર કરો તો શું કે છે? કે ભયાનક મુખ મેં તુજે ભસ્મ ન કર લે ઉસકે પહેલે. તું વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન, ઉસકે પહેલે તું અંતરંગ મે રાગ દ્વેષ ત્યાગ કર પરમ શાંત દશા પ્રાપ્ત કર લેયા. પરમ શાંત દશા, કેમ? તારું સ્વરૂપ શાંતિથી ભરેલું છે, સુખથી ભરેલું છે, જ્ઞાન નો સાગર, અનંત ગુણ ગોદામ, એક ચૈતન્ય 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 માત્ર, આદિ મધ્ય અંત જ્ઞાન 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 મય શક્તિ, જેમાં કોઈ પરનો, કોઈ ઉદયનો, કોઈ કર્મનો, કોઈ શરીરનો, એક સમયની પર્યાયનો. આજે ગુરુજી શું કહેતા? શરીર વગર તારું ચાલ્યું છે એમ નથી, તારું તો અનાદિકાળથી એક સમયના રાગના ભાવ વગર ચાલ્યું છે ભાઈ. આ મીઠિયા તો આપણો બેસ્ટ ફ્રેન્ડ કહેવાય કે નહીં? અત્યારે ના, એને કહેવાય કે નહીં? એક વાર આપણે અનાદિથી આજ સુધી એક સમયમાં આપણો સાથ નથી છોડ્યો મીઠિયા, બેસ્ટ ફ્રેન્ડ કહેવાય? અરે કહેવાય કે ન કહેવાય? એના કારણે આપણે અનાદિથી સંસાર, એટલે શું કહું, અરે સાત નથી જોઈએ નહીં, એના સાત ના કારણે અનાદિથી સંસારનું પરિભ્રમણ કર્યું.
બોલે જલ્દી, કોના સાથ ના કારણે અનાદિથી સંસારનું પરિભ્રમણ કર્યું? નિત્યાત્મના કારણે. ધર્મ ચોર છે અને એને પુષ્ટિ આપીએ છીએ. હવે કોઈ એક્ઝામ્પલ છે, ખોટો એક્ઝામ્પલ. ઘરમાં કોઈ વ્યક્તિ હોય અને કોઈ મે કોઈ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ છે, ઓકે, ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. અને છે ને, અરે આપણે બીજું ઝાડ લઈએ ને, પીપળના ઝાડમાં લાખ ઉત્પન્ન થાય છે અને એને શું કરે છે, ખાય છે, એને ખાય છે, એને નષ્ટ કરે છે. અને એને શું કરે છે, આપણે પુષ્ટિ આપે છે, પુષ્ટિ આપે. નિત્યાત્માને આપણે શું કરીએ છીએ? બોલો, નિત્યાત્માને આપણે દિવસ રાત શું કરીએ છીએ? પુષ્ટિ કરી રહ્યા છે કે એને આપણે અભાવ કરવાનો અભ્યાસ કરી રહ્યા છે. વિચાર કરો, વિચાર કરો. જો ગાંઠિયા ખાલી, તું કે છે, તું અંતરંગ રાગ દ્વેષ ત્યાગ કર, પરમ શાંત દશા પ્રાપ્ત કર લે. જો વસ્તુ કા સચ્ચા સ્વરૂપ નહીં જાણતે, વે ધન સ્ત્રી રાજ્ય આદિ કો ભલા જાણતે હૈ. જાણતે કે નહીં ભલા? ધન સ્ત્રી રાજ્ય આદિ કો, બધું આવી ગયું આમાં. એને શું માનીએ છીએ? ભલું. એને શું માનીએ છીએ? મારા, અમારા. આ કોણ? આ અમારા. હા, આ અમારા. એટલે બોલો જલ્દી, ચાલા, આ અમારા. આ નજીકના કારણે કેટલા બાઇફર સ્ટેશન અંદર માં ગજબ ગજબ વિચારો. મોહી જીવના તો બાઇફર સ્ટેશન એટલે ગજબ. આ દૂરના, આ નજીકના, આ અમારા, આ આના, આ મમ્મીના, આ પપ્પાના સાઈડના, આ જાતિના, આ કુળ ને, આ ને, આ ને, આ ને, કેટલા બાઇફર સ્ટેશન, કેટલા મોહ, કેટલા રાગ ના ભાવ અંદર માં જીવ સૃષ્ટિ થાય. તો શું કે છે કે ધન સ્ત્રી રાજ્ય આદિ કો ભલા જાણતે હોય, ઓર દુઃખ શું કરે? ધન સ્ત્રી રાજ્ય આદિ ને ક્યાં કરતા હે? ઇચ્છુભૂતિ. અને દુઃખ દારિદ્ર રોગ આદિ કો ક્યાં કરતા હે? બુરા જાણતા હે. શરીરનું પરમણ રોગ રૂપે પરણ્યું તો એક શરીર કેવું લાગશે? અનિષ્ટ. અને એક શરીર પેલા નિરોગી હતું, કેવું લાગતું હતું? ઇષ્ટ. તો એક શરીર ક્યારેક ઇષ્ટ, એક શરીર ક્યારેક અનિષ્ટ. પોઈન્ટ સમજાય છે? તો એ રીતે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે. એ પ્રકારે ઇષ્ટ અનિષ્ટ કલ્પના દ્વારા બાહ્ય વસ્તુઓ ને આસક્ત હોકર વ્રથા કાલ ગવાતે હૈ, મનુષ્ય ભવ વ્યર્થ ગવા દેતે હૈ. એક એક નો અર્થ નથી કરતી, મતલબ ટાઈમ નથી. એક એક નો અર્થ કરવા દેશો તો મજા આવે, પણ આપણે વાત કરીએ તો તમે સમજતા નહીં. અથવા શ્રી ગુરુ ભવ્ય જીવો કો સમજાતે હૈ, અહો ભવ્ય તું ઇષ્ટ અનિષ્ટ કલ્પના છોડ, બાહ્ય વસ્તુઓ ને વારંવાર આસક્ત હોકર કાલ વ્યર્થ ક્યો ગવાતા હૈ? જબ તક તું કાલ કી ભયાનક જટાગરી મેં ભસ્મ ન હો જાય, તબ તક ભસ્મ હોને કે પહેલે હી, એટલે મૃત્યુ આવેની પહેલા, રાગ ને છોડકર અંતકરણ ને શાંત દશા પ્રાપ્ત કર લે. બાહ્ય પદાર્થો મેં ઇષ્ટ અનિષ્ટ કી કલ્પના મિથ્યા. બહુ સરસ ગાથા છે. આના પછીની ગાથા પણ બહુ જ સરસ છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ. નિજ નિધિ નિજ મેર તારી, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાહિર, વંદના શત બાહિર. આમ ભક્તો ને મોહ નિંદ્રા માંથી જગાવનારી, સંતારસ નું પાન કરાવનારી, અને કાંડ નિમિત્ત બોધિ ની દ્વાદશાની પરમચારી, સમજ ધારી, સમજ જીવાની માત નો, સમજ જ્ઞાની ધર્માત્માઓ નો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મ નો. હવે સ્વામીભાઈ જૈન સિદ્ધાંત કૃષ્ણ.